श्रीवासुदेव विमलामृतधाम वासम् नारायणं नरकतारणं नामधेयं श्यामं सितं विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। सहजानंद स्वामी महाराज
आज सम्मत 2067 अषाढ़ सुद 6 अने बुधवार छे। तारीख 6, 7, 11 कसुंबा 6 से आज श्री हरि ने कसुंबल वस्त्र धारण करावा એવું આપણા નિર્ણયમાં છે। પહેલા એક વાત કહી દઉં પછી વાંચું। શ્રીજી મહારાજે સ્થાપેલો આ અનુપમ સત્સંગ એમાં નાના મોટા કોઈ નોય અભાવ ન આવવા દેવો। અતિ નુકસાન થાય છે એટલે કહું છું। ભેગા રહેતા હોય એકબીજાના સ્વભાવ દેખાય, એકબીજાની નબળાઈ દેખાય, કુટેવ દેખાય, ભૂલ્યો દેખાય, દોષો પણ એ દેખાય, પણ આંખો વીત જેવી સારું દેખાય તો કલ્યાણ કરે, પણ નબળું દેખાય ને તો અભાવ જો આવે ને તો અંતર અસુખ બહુ થઈ જાય, જીવ પાછો બહુ પડી જાય, બધું માય બળી જાય। ન હોય એવું નથી કેતો, આપણા બધામાં કાંઈક તો અધૂરા છે જ, કાંઈક અજ્ઞાન છે, કાંઈક દોષ છે, કાંઈક કુટેવ છે, કાંઈક નબળાઈ છે, બધામાં છે, પણ શ્રીજી મહારાજે એ જોવાની ના કહી છે બીજાની, પોતાની જોવી। જો તમે આ મારી વાત નહીં સમજો અને શ્રીજી મહારાજે 262 વચનામાં 188 વાર આ વાત કરી છે આ ધંધો નહીં કરવાનો એમ, તો ક્યારેય તમે આગળ નહીં વધો સત્સંગમાં। આ વાત એમ જ છે, ગુણ લેનારા જ આગળ વધે છે, ગુણ લેનારા જ મહાન બને છે, ગુણ લેનારાને અંતર શાંતિ રહે છે, ગુણ લેનારાના જીવમાં બળ આવે છે। અભાવ ઝેર છે, ઝેર કાતિલ ઝેર છે, ભગવાનના સંતો ભક્તો પ્રતિ કોઈ પ્રતિ અંદરથી ઘૃણા થાય, નફરત થાય, એનો અભાવ થાય, એ આપણા અંતરમાં પેદા થયેલું ઝેર છે। ઝેરનો એક જ ધર્મ છે, નાશ કરવો. ઝેર શું કામ કરે? નાશ કરે. અમૃત શું કામ કરે? જીવન આપે, જીવાડે. જીવાડે એને અમૃત કહેવાય, મારી નાખે એને ઝેર કહેવાય. આ અભાવરૂપી ઝેર પેદા થાય આપણા મનમાં, મતિમાં, હૃદયમાં, એ કોને મારે તમે જાણો છો? મહિમાને માની નાખે. અભાવરૂપી ઝેર મહિમાનો કાળ. અને આપણે કલ્યાણ માટે મહિમાની એટલી બધી જરૂર છે, એટલી બધી જરૂર છે કે ના પૂછો વાત. આપણે મહિમા ગમે ત્યાંથી ભેગો કરવો છે, જથ્થાબંધ મહિમાવાળા થવું છે. આ જગતમાં કેમ કહીએ છીએ ને કે પહેલાં તો ખૂબ રૂપિયાવાળા છે, સમૃદ્ધિવાળા છે, સંપત્તિવાળા છે, એમ આપણે ખૂબ સત્સંગમાં મહિમાવાળા, હેતવાળા, આત્મબુદ્ધિવાળા થવું છે. હવે મને કહો, અભાવ કોઈનો આવે એ આપણે પોહાય? આપણે પોહાય? બીજાને પોહાય? આપણે ક્યાં પોહાય? માટે એ ઝેર હૃદયમાં ફૂટવા ન દેવું, ઉગવા ન દેવું, દાટો મારવો, મનમાં એ ઝેર ન થવા દેવું, કોઈ પ્રત્યે અભાવનું, ઘૃણાનું. હશે હોય, હું કહું છું, હોય બધામાં ભૂલ્યો, નબળાઈ, દોષો, કૂટેવો હોય, માફ કરી દો. તમે એને માફ નહીં કરી દો તો તમારા હૈયામાં રહેલા મહિમાને એ અભાવ સાફ કરી દે. આ વાત આમ જ છે. તમે નાઈ નાખશો એનું તો બગડે કે ન બગડે, કે જે થવું છે થશે, એનું કલ્યાણ થશે કે નહીં થાય, કે ધામમાં જશે કે સુખી રહેશે કે દુઃખી થશે, એ પછીની વાત છે. પહેલા તમે નાઈ નાખશો. કેમ? જે એનામાં તો થોડો ઘણો કાંઈ દોષ છે, વાસના છે, સ્વભાવ છે, કુટેવ છે, નબળાઈ છે, એનું વર્તન એમ છે, જે છે તે છે, એનામાં છે, જરીક નથી, એવું નથી. પણ એ દોષ છે, અભાવ નથી, એ દોષ છે. દોષ માણસને દીન બનાવે છે. દોષ માણસને છે ને ભગવાનને, સંતો ભક્તોની આગળ હાથ જોડાવડાવે, સ્તુતિ કરાવડાવે, વિશેષ સાધનો કરાવડાવે. પણ અભાવમાં આ માયલું કાંઈ નથી. જેનો તમે અભાવ લ્યો છો એનામાં જે દોષો છે એ એનું નહીં બગાડે, એના કરતાંય તમને એનો અભાવ જે આવ્યો છે તમારા હૃદયમાં, એ ઝેર તમારું બધું સાફ કરી નાખશે. એનામાં દોષો છે ને એ એટલું બધું એનું ખરાબ નહીં કરે, પણ તમારા અંતરમાં જે અભાવ છે ને, અભાવ એ તમારું જ બધું બાળી દે, નવરા કરી નાખશે. કંઈક સત્સંગમાંથી પડી ગયા છે એટલે કહું છું, પારાવાર દુઃખી થયા છે. માટે ઝેર ઉગે ત્યાંથી ડામજો. જો ઝાઝું ઉગ્યું અને ઝાઝું અહીંયામાં ભેગું થઈ ગયું તો પછી ઝેરને તમે કંટ્રોલ નહીં કરી શકો. પહેલેથી જ જાગતા રહેજો. જરીક સરખો અભાવ આવે ને ત્યાંથી જ સજાગ થઈ જાય છે, આ ક્યાં થયું, આ મારા મનમાં ક્યાં થયું, આ માર્ગે હું ક્યાં જાઉં. અણગમો થાય ત્યાંથી જાગવું, અભાવ નહીં, નફરત થાય, અણગમો થાય ત્યાંથી જાગવું. કોઈ પણ પ્રકારે ચેતવું, નહીતર એ અભાવ હવ પહેલો મહિમા ખાય બેઠો બેઠો. તમારા અંતરમાં અભાવરૂપી રાક્ષસ, કાતિલ ઝેર ઊભું થયું ને, એ જે તે ભગવાનના ભક્તો સંતો હોય ને, એનામાં ઘણું સારું હોય એ બધું પીડ્યું મૂકી, અને તમને એના પ્રત્યે જે મહેમાન ભાવ હોય ને એને ખાય બેઠો બેઠો. મોટું મોટું પોળું કરીને ખાખા જ કરે. એક સમય એવો આવે તમને એનામાં જરી કંઈ ભાવ ન રહે, મહિમા જ ન રહે, બિલકુલ ન રહે. મહિમા ખલાસ થઈ ગયો એટલે એના પ્રત્યે જે તમને હેત હતું, પ્રેમ હતો, એ તરત સાફ થઈ જાય. બોલો. અને પ્રેમ વયો જાય તો આત્મબુદ્ધિ તો હોય જ નહીં પછી. અને સુખ જે કાંઈ તમને ને અમને, તમને જોઈને મને આવે ને મને જોઈને તમને આવે છે, જે કાંઈ સુખ આવે છે ને એ મહિમા અને ભાવ છે ને એમાંથી આવે છે. આપણે હોનાના છીએ એટલે સુખ નથી આવતું, મહિમા અને પ્રેમ છે ને એટલે સુખ આવે છે. જે આનંદ થાય છે, જે શાંતિ થાય છે, એના મૂળમાં આપણે બહુ સદગુણી ને વર્તન નિષ્ઠ ને ખામી વિનાના છીએ એટલે આવે છે એમ નહીં, મહિમાન ભાવ છે એને લઈને આવે છે. અને મહિમા અને ભાવ ને પ્રીતિ ન હોય તો ખુદ શ્રીજી મહારાજ માંથી એ સુખ ન આવે. ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દાદા ખાચર ને પર્વતભાઈ માંથી આપણને છાંટોય સુખ કે આનંદ ન આવે તો આ બેઠા એ સંતો ભક્તો માંથી ક્યાંથી આવે, ક્યાંથી આવે? મહિમા ગયો એટલે તમે છે ને કંગાલ થઈ ગયા, રોડ ઉપર આવી ગયા, રોડ ઉપર. અને મહિમાને તોલાવી દે છે અભાવ. મારી જ નાખે મહિમાને, એવું ઝેર છે. એક બેનો મારે એવું નહીં, હો એ તો ઓલા નાગાશિકીને ઓલા શહેર ઉપર અણુબોમ્બ નાખ્યા હતા ને, તે એણે તો ઉપાડ્યું 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 ઉપાડ્યું, તે ચાલી ચાલી ઘઉં સુધી ઉપાડ્યું. એ રાક્ષસ જેવો તેવો નહીં, વાયરસ વ્યાપતા જ જાય. એમ તમને એકનો અભાવ આવે ને પછી એટલા પૂરતું જ એ નથી રહેતો, એ દાવાનળ છે, એ પડખે ને ઉપાડે. જેમ કે કોક ગામ હળગે, એક ઘર, બે ઘર, ત્રણ ઘર, ખેતર હળગે, આ ખેતરમાં ઓલા ખેતરમાં, એ પાછો આવો છે, બહુ ચેપી છે ને બહુ વ્યાપે. દિવસેનો વધે એટલો રાતે વધે ને રાતેનો વધે એટલો દિવસે વધે, આ અભાવ તો પકડતો જ જાય. તમને જેનો અભાવ આવ્યો ને એની પડખે જે બેહે ને એની યારે હસીને બોલે ને એમાં એવી લાગવું પડે, ચેપ છોટે તરત જ તમને એનો અભાવ આવે. આની યારે હું આવડવા બે, આ હારો એવો થઈ લાગી હળગ્યું એ ઘર, હળગતું જ જાય, ઉપાડલે બધું. પછી કેમ જીવશો, કેમ સુખી રહેશો, ક્યાંથી શાંતિ રહેશે, ક્યાંથી કલ્યાણ થશે? માટે એ માર્ગે જાતા પહેલા હો વારે વિચારજો, એ માર્ગ મરવાનો છે, તરવાનો નથી. તમારું મન બુદ્ધિ તમને ગમે તે પ્રકારે, ગમે તે મુલ્લું બનાવીને શીખવાડે કે ન ગાંઠે, તમને સાચા છો, યોગ્ય છો, જે સમજાવે તે, તમે શાસ્ત્રીય છો, વ્યવસ્થિત છો, તમારામાં કોઈ ભૂલ નથી, એવું બધું તમને ઘણું સમજાવે. પણ એને કહેજો કે બધી વાત હું માનું, હે મન બુદ્ધિ ઇન્દ્રિયો અંતકરણ તમારી બધી વાત માનું, પણ જે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ જ લેશે ને ખાલી, બીજું કાંઈ નથી ને, એનોય મને અભાવ લેવાની વાત તમે કહેશો તો એ મારથી નહીં થાય, હું તમને પગે લાગું. ખાલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે ને કોક, તોય પણ એ વાત મને ન કરતા, મારેથી નહીં થાય એમ ઇન્દ્રિય અંતકરણને કહેવું, હાથ જોડવા, એ હું નહીં કરી શકું, મને એ ન શીખવાડીશ મનજી, એ મારી બુદ્ધિ મને એ ન શીખવાડીશ. આ મને કોઈનામાં કાંઈ દેખાય તો હું સમજુ કે ભાઈ મારામાં ઘણું છે, થોડુંક એનામાં હશે, બિચારા ટાળતા હશે, આજ નહીં કાલ ટાળશે, ભગવાન એને સમજાવશે એની ભૂલ નહીં ટાળશે, પણ તું મને એનો અભાવ ક્યાં લગાડે, એ માર્ગે ક્યાં લઈ જાય, જેની આખી જિંદગી સ્વામિનારાયણ ભગવાને ના પાડી, ગોપાલ સ્વામીએ ના પાડી, ગુણાતીતાન સ્વામીએ ના પાડી, સાધુ માતરે ના પાડી, એ માર્ગે મને ભલામણા તું લઈ જાય હજ તારી ના કઈ. એક બીજી વાત કહું કે નહીને ખ્યાલ ન રહ્યો અને કોઈનો અભાવ આપણા અંતરમાં આવ્યો, ઝેર તો ઊભું થઈ જ ગયું આપણા મનમાં બુદ્ધિમાં, ઝેર પ્રગટી ગયું, ટીપું બે ટીપા આપણા મનમાં ઝેર ઊભું થઈ જ ગયું, પ્રગટ થઈ ગયું, તો એને ટાળી દેવાનો, ઝેરને ટાળી દેવાનો ઉપાય બતાવો, એને મારી જ નાખજો, એને જીવવા ન દેતા. જેનો તમને અભાવ આવ્યો છે એના ગુણો માંડો વિચારવા, એની પોઝિટિવ સાઈડ આખી વિચારી જાઓ, ફટાફટ વિચારો, એટલે તરત જ એના પ્રત્યે ભાવ થશે, અને ભાવ થતાની સાથે તમારા મનમાં જે ઝેર ઊભું થઈ ગયું છે ને એનો નાશ કરી દેશે, બોલો ભાવ છે ને એ દવા છે, આને નાશ કરવાની, તરત ઝેરને ખતમ કરી નાખશે. માટે જેનો અભાવ આવે એના ગુણો જ વિચારવા માંડવા, એનું હારું હારું માંડવું વિચારવા મનમાં, લાઈન કરી દેવી, એનામાં આ હારું છે, એનામાં આ હારું છે, એને આ બહુ છે, આ એનામાં હારું છે, તો તરત જ અંતરમાં ઊભું થઈ ગયું હોય ને ઝેર, તોય પણ સમી જાય અને આપણો મહિમા ટકી જાય, ભાવ ટકી જાય, હેટ ટકી જાય, એટલે અંતર આપણું બળી ન જાય, સુખી રહે. આપણે થાય છે કેવું કહું, ભગવાનને ભગવાનના સંતો ભક્તોમાં આ સત્સંગમાં આપણે કથા વાર્તા કરીને, માળા ફેરવીને, સેવા કરીને, દાન ધર્માદા કરીને, તીર્થ વ્રત કરીને, ગોષ્ઠીને, બીજું ત્રીજું ઘણું બધું કરીને થોડોક પ્રેમ ભાવ ઊભો કરીએ છીએ, થોડોક મહિમા રળીએ છીએ, સમજાણો, થોડોક રાજીપો રળીએ છીએ, થોડુંક ભેગું કર્યું હોય માંડવાનું, એટલે ગરીબો કેમ રાત દિવસ મહેનત કરીને થોડુંક ભેગું કરે, એમ ભેગું કર્યું હોય થોડુંક, ત્યાં મારો દીકરો ક્યાંકથી આ અભાવરૂપી અગ્નિ લાગે ને તો બળીને ખા, માંડ થોડું કમાણા હોય કહો આપણા દિલમાં હોય એમ કે હાશ હવે ઘરનું ઘર કરીને એમાં શાંતિથી રહેશું, ત્યાં દવાખાનું આવી જાય, પૈસા એમાં વપરાય જાય, ક્યાં કાંઈક એક્સિડન્ટ થાય એ પૈસા એમાં વપરાય જાય, ક્યાં આમ છે એમ છું કાંઈક એવું ન ધાર્યું હોય એવું દુઃખ આવી જાય ને, ડખો થઈ જાય ને, રૂપિયા તમારે કાઢવા જ પડે ને દેવા જ પડે, ઓલું તમારું રહી જાય. માંડ તમે થોડું ઘણું ભગવાનમાં સંતો ભક્તોમાં મહિમા ભેગો કરી હેત કર્યું હોય, ભાવ કર્યો હોય, તમારા દિલમાં આમ શાંતિ થવા માંડી હોય, તમને હવે એમ લાગતું હોય કે હા સુખના દાડા છે, શાંતિથી જીવન જીવીએ છીએ ને રોજ ભગવાનનું ભજન એ આનંદથી થાય છે ને એવું તમારું થયું હોય ને, ત્યાં તમે ન કરવાની કરીને જો કોક પ્રત્યે ઘૃણા અવગણના અભાવો એ કંઈક આવ્યું, એટલે તમારું ઓલું રળેલું થોડું ઘણું હોય ને ચપટી ગરીબ માણાનું સાફ કરીને, ગરીબ માણાને તો આ પોહાય જ નહીં, હા ખૂબ ધનવાન માણા હોય ને એને તો વળી કાંઈક વાંધો નહીં થવો, એકાદો ટલ્લો લાગે તો એની પાસે ઘણું હોય, જથ્થાબંધ હોય, એમાં એક બે વખાર્યું બળી જાય તો એ વાંધો નહીં, એની પાસે બીજી ઘણી હોય, એવા રૂપિયાવાળાનું ધનવાનનું જોઈ નહીં આપણે ધંધો ન કરવો. કોક બહુ હોય એવા ખૂબ મહિમાવાળા, તો એ કોકનો અભાવ લેતા હોય, અવગુણ કહેતા હોય, વાત કરતા હોય વાતની વાતે, કોકની નેગેટિવ સાઈડ બતાવીને વાતની વાતે એ કહેતા હોય, આપણે સમજવું કે આ તો છે ને બહુ સુખી માણસ છે, એને જ કાંઈ વાંધો ન આવે, પણ હું મરી જાઉં જો આ ધંધે સડ્યો આવતો, આને તો રોજની ખૂબ મહિમાની હેતની કમાણી છે, એટલે થોડું ઘણું અભાવ લઈને એ હેત મહિમા ખર્ચી નાખે, ભાવ ઘટાડી દે, પાછો એને જ મોટો ધોધ છે, એ તરત પાછો એને તો મહિમાન ભાવ ભેગો થઈ જાય. પણ મારે થોડુંક છે એ જો ટાળીને બેહું, મારી દશા શું થાય? એનું જોઈ નહીં, મારે એ માર કે ન જોવાય, એ તો મોટા કહેવાય. મોટાની વાત જુદી, એમાં આપણે પડાય નહીં. નહીતર ઘણા વાદ લે, એ વાંકું બોલે છે, એ નિંદા કરે છે, એમાં હું ખોટું છું. પૂછો બે જણા, મારી વાત બરાબર છે ને? જો આ નહીં છે, જો આ છે, જો આ કહે છે ને એમ કહે છે ને, એમ કરીને એવા ટેકા લઈને જો ધંધે સીડ્યા, એ ભલે કહેતા, એ ભલે લેતા, એ ભલે બધું, પણ તમે રવા દેજો. ખીચડી ખાવા મળે છે ને એ જાહે, દાંતને અન્ને વેહર થાહે. આ માર્ગ હારો હોત ને તો શ્રીજી મહારાજે પાને પાને સૂટ દીધી હોત કે એ માર્ગે જાયજો, એ કલ્યાણનો છે. એ કલ્યાણનો નથી, કઠણાઈનો માર્ગ છે. હવે તમને ખ્યાલ આવ્યો કે આપણને ભગવાનનો, ભગવાનના સંતો ભક્તોનો જે આ પ્રગટ છે, આપણા કલ્યાણ કરનારા છે, એને વિશે ગાઢ પ્રીતિને આત્મબુદ્ધિ સાથી નથી થતી. ખ્યાલ આવી ગયો તમને? અભાવ રૂપી રાક્ષસ રોજની ભેળી કરેલી આ સંપત્તિને સાલો ખાઈ જાય છે. અને એટલે શ્રીજી મહારાજે પહેલા જ વચનામૃતમાં કહ્યું કે જેવી દેહને દેહના સંબંધીમાં પ્રીતિ છે એવી સત્સંગમાં કેમ થતી નથી, સત્સંગમાં એટલે સંતો ભક્તોમાં કેમ થતી નથી. ત્યારે કહ્યું કે હૌ પ્રથમ ખોટ એને મહિમાની છે, અહીંથી અડાડી મહારાજ. શું છે? કાંઈક તો મહિમા ઘટે જ છે ને, નહીતર તો અભાવ અવગુણ આવે નહીં. અને પછી મહારાજ કે સારું, મહિમાની ખોટ છે ને એ જેના દ્વારા ટળે એમ છે. એ સાધુ સંતો જ્યારે આપણા સ્વભાવ ઉપર વાત કરે ત્યારે ગમતું નથી. અને વાત ના કરનારાનો કોનો અભાવ આવે છે? કોનો? એનો અભાવ આવે છે, અણગમો થાય છે, દાય ચડે છે. ઈ પાપે કરીને, કયું પાપ બોલો તો, કયું પાપ? પાપ કયું? વાતના કરનારા જ્યારે આપણા અવગુણ ઉપર, આપણા દોષ ઉપર કે આપણા સ્વભાવ ઉપર જ્યારે બોલે ત્યારે એનો અભાવ આવે છે. ઈ પાપે કરીને સંતોમાં ભક્તોમાં પ્રીતિ થતી નથી. થોડી ઘણી થઈ હોય એ ઓલો અભાવ આવ્યો ને એટલે ખલાસ સાપ, તે રોજની રોજ સાપ, ગરીબના ગરીબ, કંગાલના કંગાલ. આપણા સ્વભાવ ઉપર કોઈ વાત કરે તો એને તો કોથળો ભરીને હોનામર દેવી જોઈએ, એને ઊભા થઈને એકોને આઠ દંડવટ કરવા જોઈએ, એને પ્રેમથી ભેટી પડવું જોઈએ કે ઠીક તમે મારા સ્વભાવને ટાળ્યાની મૂજ ઉપર દયા વરસાવી રહ્યા છો, તમ જેવું મારું કલ્યાણ કરનારું ધરતી ઉપર કોણ, એને બદલે એનો ભાવ આવે છે. એને મનમાં એમ થાય છે કે બીજી તમને વાત આવડે છે, કંઈક હારી કરો ને, મારીમાં જ ઉતરી પડ્યા છો, મને જ ભાળી ગયા છો, મને જ કહો છો. એટલે વાત કહેતો હશે, એને લાગણી હશે ત્યારે કહેતો હશે. આપણના દોષને ઓળખાવતા હોય કે એને ટાળવાની વાત કરતા હોય કે એનાથી આપણને સજાગ કરતા હોય, એના દિલમાં કેટલી લાગણી હશે ત્યારે, નહીતર એ શા હારું કરે. પણ એની લાગણીને નહીં જોઈ જાણીને એને પ્રત્યે જે ઘૃણા થાય છે, અભાવ થાય છે, એ મોત છે, મોતનો કૂવો છે. અને વાતના કરનારા જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે, પોતાના જ્ઞાન ઉપર વાત કરે, ત્યારે તે વાતને હવળી નથી લેતા, હવળી લે છે અને એનો અભાવ લે છે, એનો એનો અભાવ અણગમો થાય છે. એ પાપે કરીને જેવી દેહને દેહના સંબંધીમાં પ્રીતિ છે એવી ભગવાનને ભગવાનના સંતો ભક્તોમાં થતી નથી, એ પાપે કરીને. કો કેવી વાત છે? આ પાપ થાય છે આપણાથી, ન થવું છે. આપણે આમ તો કાંઈ છે ને સસલા મારવા જવાનું નથી, જાણું કાંઈ એવું ખોટું કરવાના ન હોય, વિભિચાર કરવાના ન હોય, માંસ ખાવાના ન હોય, પૈસાનું આઘું પાછું કોઈનું કરવાના ન હોય, પાંચે વર્તમાન આપણા બરાબર હોય એટલે બીજું તો કોઈ પાપ થવાનું ન હોય. પણ કોઈ કે આપણા ઉપર વાત કરી અને એનો અભાવ આવ્યો, એ પાપે કરીને ગાઢ પ્રીતિ થતી નથી, એટલે આ પાપ થયું. આને આપણે પાપ સમજતા નથી અને સ્વામિનારાયણ ભગવાન આને મોટું પાપ કહે છે. બોલે તમારા ઉપર વાત કરીને તમને એનો અભાવ આવ્યો, એ મહારાજ મોટું પાપ કહે છે. વાત કરી એને મોટું પાપ કર્યું એમ નથી કહેતા હો, એને તેના ઉપર દયા કરી કહેવાય, પુણ્ય કર્યું કહેવાય, ધર્મનું કામ કર્યું કહેવાય, કલ્યાણમાં મદદ કરી કહેવાય, એનું તો સારું કહેવાય. પણ આને અભાવ લીધો ને એ મોટું પાપ છે. જો વાત ન જ કરી હોત ને, કાંઈ કીધું જ ન હોત ને, તો જ કાંઈ અભાવ આવત જ નહીં. કીધું એટલે આપણને અભાવ આવ્યો, આપણી પૂંછડી દબાવાય નહીં, ફૂંફાડો મારીએ સીધો. કેટલા આપણે માનીને અહંકારી ઈશુ કહો જોઈ, કલ્યાણને પાત્ર છીએ, બતાવ્યા થાય નહીં, બોલાવ્યા થાય નહીં. માટે એ પાપે કરીને, એ બહુ મોટું પાપ છે, એ બહુ મોટું પાપ છે. એ પાપ તમારા અંતરમાં ભગવાનને, ભગવાનના સંતો ભક્તોના મહિમાને ખાઈ જશે, ભાવને પ્રીતિને ખાઈ જશે, સત્યાનાશ તમારું કાઢી નાખશે. એના જેટલું ઓલો બીજો જે બધો અધર્મનો પંચ મહાપાપ છે ને, એના જેટલું તમારું સત્યાનાશ નહીં કાઢે. એટલે ભગવાન સ્વામિનારાયણે કીધું કે પંચ મહાપાપ કરતાંય પણ ભગવાનના ભક્તોનો અભાવ લેવો એ પાપ મોટો છે. કારણ કે ઓલું પાપ વ્યભિચાર, દારૂ માંસનું ભક્ષણ જે છે તે આટલું બધું ન બગાડે, આટલું બધું તમારું સત્યાનાશ ન કાઢે. આ તો તમને હાવ અંદરથી ખલાસ કરી નાખો. બોલો. એટલે મેં કહ્યું કે તમે હામાની જે નબળાઈ જોઈને અભાવ લ્યો છો ને, એ નબળાઈ એ ભક્તનું કંઈ બગાડવાની નથી. એવું થાય થોડું ઘણું નુકસાન એને, પણ તમને અભાવ આવે છે ને એટલે તમારે રોજે રોજનું હાવ તળિયો સાફ, ધંધો તમારે ભારે સારો થાય છે. ન કરાય આ ન કરાય, એનું જે થવું એ થશે, પણ તમારું તો કલ્યાણ નહીં જ થાય નક્કી, એટલો બધો એ ડેન્જર મારક છે. બોલો. તો પણ જેને આ ટેવ પડે છે ને, એને આ ઝેર ઊભું થાય જ છે મનમાં અંતરમાં, અને એ કોઈ વાતે કંટ્રોલ કરી શકતા નથી.
ગુરુજી, અભાવ કે અવગુણ લે એનાથી આપ કયા, ગુરુજી કયા પ્રમાણે અંતરમાં અસુખ રહે, અશાંતિ રહે, ભગવાન દૂર જરૂર થાય ગુરુજી? એ તો પોતાને મહેસૂસ બી થાય, અનુભવ બી થાય, પણ છતાં પણ આ જીવ એ ખૂટે કેમ મુક્તો નહીં હોય ગુરુજી? એને ખબર છે કે આ લેવાથી આ જરૂર દુઃખી થવાનું છે. આને
અહમ માન એ પંચવર્તમાન પાળે છે ને, એનું એને માન છે. એને જે કાંઈ જીવનમાં ભૂલ ન પડી હોય ને, એવી નીચું જોયા જેવી કે આબરૂ જાય એવી, એનું એને માન છે. આ જ જે શ્રેષ્ઠત્વપણાનું માન છે ને, એ જ હામાનો હંમેશા અભાવ લેવડાવે છે, બીજું કાંઈ નહીં. હમણાં ભગવાન બે ચાર પંચર પાડી દે ને પછી સરસ સીધું હાલે, પડવા જોઈએ જીવનમાં એવા કે કોઈનો અભાવ જ ન આવે, મરતા સુધી પોતાનો જ આવે કે જેવા હશે એવા, પણ મારી જેવા નહીં જ હોય. પણ જેને હજી જીવનમાં કાંઈ એવી ભૂલો થઈ ન હોય ને, એટલે એને એનો અભિમાન હોય, અહંકાર હોય, અને અંતરથી ઠેઠ સુધી હું હારો છું, હું સાચો છું, મને ખબર બધી જ પડે છે, તમે હું મને સમજો છો, આ જે બધી ભાવનાઓ છે ને એ જ આમાં માણસનો અભાવ લેવડાવે છે. ભટ્ટભાઈ બધું જાણવા છતાંય મેં આ ખાલી શાસ્ત્રમાં વાંચેલું નથી, મેં જોયેલું છે, જાણેલું છે, અનુભવેલું છે. અને ભગવાનને જો એનું ભલું કરવું હોય તો ભગવાનને આવડે છે, ન કરવું હોય તો ભગવાન હાલવા દેશે. પણ એનો જો હોય અને પરમાત્માની નજીક હોય અને એ જો અભાવ ઓગુણને ધંધે સડે થોડો ઘણો ને પોતામાં કાંઈ પણ પ્રકારનું શ્રેષ્ઠત્વ માની લે તો ભગવાન હારીપીઠ પંચર પાડી દે. કદી જિંદગીમાં પછી પોતાને વિશે શ્રેષ્ઠતા ધારવા સમર્થ જ ન રહે, બધાનો ગુણ જ લે. પણ જ્યાં સુધી ભગવાનની એવી કૃપા જેના ઉપર નથી થઈ એ માણસને તો અભાવ અવગુણ આવે જ, આપણે એનો અભાવ લેવાય જ નહીં. આપણે સમજવું જોઈએ કે આના ઉપર પ્રભુની એવી કૃપા નથી, માટે એને તો હવના અભાવ અવગુણ આવે જ. એ બધાના અભાવ અવગુણ લે ને તોય આપણે તેનો નો જ લેવાય પાછો. એ મરવાનો ધંધો છે પાછો આપણે. આપણે ભાળીએ કે હાવ ખોટું કરે છે, બધાના અભાવ અવગુણ લે છે, તોય આપણે તેનો મહિમા રાખવાની જ કોશિશ કરવાની. એને જે જે વાતનો પોતાનો મહિમા છે ને એ વાતનો આપણે હોય ધારવા માંડવાનો. ધન છે એને, એને જીવનમાં કોઈ ફેર નથી, એને ક્યારેય પંચવર્તમાન લોપ્યા નથી, એની સચ્ચાઈ, એની બુદ્ધિ, એની બાકી એની કળા, એનું જ્ઞાન, એની રહેણી કહેણી, એનું બધું કમ્પ્લીટ ચોખવટ ભર્યું અપ ટુ ડેટ જીવન. બાકી ધન છે હો, એટલે એને જ બીજાનો અભાવ આવે જ નહીં, એનું જેવું બીજાનું હોય નહીં, એટલે આવે જ નહીં. આપણે એમ એનો ગુણ લેવો તો આવે જ ને. આપણામાં બધું બરોબર હોય એનું ફળ તો આ જ હોય ને, હું અભાવ આવી જ ને, સ્વાભાવિક છે. એ તો ભગવાનની એવી કૃપા નથી થઈ એના ઉપર કે એનું બધું અપ ટુ ડેટ હાવ સાફ વીખી નાખે ને પછી એને હરખું થાય. પણ હવે એ તો ભગવાનને કરવાનું હોય ને, આપણે તો સંકલ્પ ન કરાય ને. કોઈ પાર ઉતરી ગયો નથી, હજી બધાને ઘણું જીવન બાકી છે. ક્યારે જીવનમાં શું થાય એનું કાંઈ નક્કી નથી, માટે કોકના દોષો જોવા એ કોઈ કાળે ક્યારેય હિતકર નથી. આપણામાં એકેય દોષ નહીં હોય, પાંચે વર્તમાન પૂરા પડતા હશે, બધું બરાબર આપણું હશે, પણ જો કોકનો અભાવ આવશે ને તો આપણામાં દોષો આવશે. વર્તમાન લોપા હે, બધી ભૂંડી દિશા થાય ને પછી ધીમે ધીમે અહમ ઓગળશે, નિર્માની પણ આવશે. પણ આ બધી બબાલ ધમાલમાં વર્ષો વ્યા જાય છે, ક્યાં તો જન્મો વ્યા જાય છે. એના કરતાં ભગવાનની આજ્ઞાને સીધે સીધી સ્વીકારી લેવામાં સીધે સીધું આ જ જન્મે કલ્યાણ છે. ઓલું જન્માંતરમાં જાય એટલે એણે 188 વાર ના પાડી છે ને, એ સીધી સ્વીકારી લેવી. ધંધો કરીને પછી હેરાન થઈને એ બધા પીડિયરમાંથી પસાર થવું, એના કરતાં બાપા કોકનો અનુભવ છે અને શાસ્ત્રમાં લખેલું છે, એને બેઠો આપણો અનુભવ માની સીધ્ધિ મને જ આગીના છે માનીને સ્વીકારી લઈએ ને તો હટ પાર ઉતરીએ. શા સારું રોજ કમાવું ને રોજ એને બાળી દેવું, રોજ કમાવું ને રોજ ઉડાડી દેવું અને નવરા નવરા રહેવું, ભેગું થવા દે શું વાંધો છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. ત્યાં તીર્થ કોને કીધા? સંતો ભક્તોને તીર્થ કીધા. અને પાપ કોને કીધું? એનો અણગમન અભાવ થાય એ જ પાપ છે. અને એ કોઈ તીર્થયાત્રા કરીએ કે બીજું ચીજું કરીએ નાશ નથી થતું, એનું પ્રાયચિત નથી. વ્યભિચારનું પ્રાયચિત છે, ચોરીનું પ્રાયચિત છે, માંસ ખાવ એનું પ્રાયચિત છે. પણ ભગવાનને ભગવાનના ભક્તનો તમને અણગમન અભાવ થાય ને એનું શાસ્ત્રમાં પ્રાયચિત નથી. પ્લીઝ, એ તમારે ભોગવવાનું જ થાય. એની પીડા, ઉદ્વેગ, અશાંતિ, ટેન્શન, ભય, આ બધું ભોગવવું જ પડે. એ કાંઈ ઉપવાસ કરે, વ્રત કરે બળતું નથી, એટલું યાદ રાખજો. એ બળતું નથી, એનો કોઈ ઉપાય નથી ભોગ્યા સિવાય. બીજું બધું તમારા વ્રત ઉપવાસથી બળી જાય છે. આ પાપ વ્રત ઉપવાસાદિકથી નાશ થતું નથી. પ્રાયચિત કરે આનું કાંઈ ફળ મળતું નથી, એ તો ભોગવે જ પાર. હે, વચનામત બારી એક કઈ વાત હોય કેજો. બધું મહારાજે અનેક વાર સમજાવ્યું છે, ખુદ સ્વામિનારાયણે પોતે દયા કરીને આ બધું અનેક વાર સમજાવ્યું છે આપણને. તો ભગવાનનું માનવું નહીં, મોટા સંતનું માનવું નહીં, અને પોતાનું મન કે એ માનવું, પોતાની બુદ્ધિ કે એ માનવું, એમાં સુખ હોય? આપણા મન બુદ્ધિને, આપણા નિર્ણયોને, વિચારોને, જ્ઞાનને સમજણ શ્રેષ્ઠ હોય કે ભગવાનને સંતો જે કહે છે એ શ્રેષ્ઠ હોય? આટલું જોઈ લેવું જોઈએ ને. પ્લીઝ, અભાવ કોઈનો આવી ગયો થોડો કોઈ, એટલે એ તમારે ભોગવવાનું તો થઈ જ ગયું. એટલી તમારી ભક્તિનો ભોગ લેવાય જાય, મહિમાનો ભોગ લેવાય જાય, શાંતિનો ભોગ લેવાય જાય, એ નુકસાન થઈ જ જાય, એ એન્ટ્રી પડી જ જાય. એના પછી ઉપવાસાદી કે કરીને કોઈ રીતે તમે બચાવી ન શકો, ખવાઈ જાય તરત જ. માટે શાહારું આપણી સેવા, ભજન, ભક્તિ જે કાંઈ કર્યું છે એને શાહારું રોજે રોજ ટાળી દેવું. ઘણા માણસને તો વાતની વાતે ચીડ ચડી જાય ને, વાતની વાતે અભાવ આવી જાય, ગમે એનો આવી જાય ને, તે ભગવાન સુધી પૂગી જાય ને. આમ કેમ કર્યું ભાઈ, હેઠો બે ને, તું કોણ ને, એ ક્યાં ક્યાં પૂગ્યો ઠેઠ, તું લફંગા ક્યાં ઠેઠ મર્યો, તને ભગવાન સુધી સંકલ્પ થઈ જાય છે. ભગવાનમાં એટલે ભગવાન રવા દે, તું એ તો દયાળુ છે, તને અન્ન રોટલા આપે છે, પ્રકાશ વાયુ બધું આપે છે. છોટરા કાઢના કે જો એમ કરે તો, પણ હવે એને એમ છે કે ક્યાં આવે આ જીવારે, મોટા થઈને આપણી બધી નબળાઈઓને, દિલ દગડાયોને, પાપોને, અહંકારને પ્રભુ સહન કરે છે. બોલો ને, આપણે તો વાતની વાતે જેના હોય એનામાં ખોટને ખામી કાઢવા નીકળી જ પડ્યા છીએ, ધંધો જ જાણ બીજો નહીં. આ જ કરવાનું, સુખ રે નહીં કોઈ કાળે ન રહે. માટે પોતાના મનને સમજાવવું, પોતાની બુદ્ધિને હવળી કરવી, સુખિયા સતત રહેવું હોય, અખંડ આનંદમાં રહેવું હોય, ભગવાનને ભગવાનના સંતો ભક્તોનો મહિમા અણુએ ઓછો થવા ના દેવો હોય, ભગવાનમાં સંતો ભક્તોમાં પ્રેમ જરાય ઘટવા ન દેવો હોય, તો આ વાત તમારે લેવી, નહીંતર પછી તમારી મરજી. હું હરિચરિતામાં સાગર વાંચું. હવે પૂર પહેલું, તરંગ 28, રામાનંદ સ્વામીએ ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો. ઉત્તમ રાજાએ આ અનુપમ કથા સાંભળી, તેથી બે હાથ જોડ્યા અને પૂછ્યું કે હે મુનિવર, મને પહેલાં રામાનંદ સ્વામીની વાત કોને? રામાનંદ સ્વામીએ ધર્મદેવને તમે કીધું ને સદાચારની વાત કહી, એ કયો કયો સદાચાર, કેવી રીતે વાત કરી? આવું દાદા ખાચરે પૂછ્યું. મુક્તાનંદ સ્વામી મનમાં ઘણું રાજી થયા. પછી ઘણા પ્રેમથી ઉત્તમ રાજા પ્રત્યે કહેવા લાગ્યા, એ સદાચાર એવો છે દાદા, એને સાંભળવાથી જ ઘણો આનંદ થાય, પાળવાથી તો બેડો પાર થઈ જાય. રામાનંદ સ્વામી ધર્મદેવના પ્રત્યે જે સદાચાર કહી ગયા એ સદાચાર દાદા હું તને સંભળાવું છું કે પ્રયાગ ક્ષેત્રમાં ગુરુ રામાનંદજીએ ધર્મદેવને અને ભક્તિને આ વાત કરી હતી. એ ભાઈ વિડીયો બતાવે છે. હવે ચારે વર્ણના જે સદાચારરૂપ ધર્મ છે તેને હું સંક્ષેપમાં કહું છું એમ રામાનંદ સ્વામી બોલ્યા ધર્મદેવને. હે ધર્મ, તે શાસ્ત્રની રીતે સદાચારને ધર્મ સાંભળો. હું કોઈ મારા ઘરની વાત નથી કહેતો, શાસ્ત્રની રીતે કહું છું, તેને સાંભળો. આ ધર્મને જે દળપણે પાળે છે તેને અખંડ શુભ કીર્તિ મળે છે. પહેલી વાત, અખંડ નાશ ન થાય એવી શુભ કીર્તિ મળે છે. મર્યાદા નિયમને ધર્મ પાળવાનું આ બહુ મોટું ફળ છે. અપકીર્તિ જેવી કોઈ પીડા નથી, કીર્તિ જેવું કોઈ સુખ નથી. સામાન્ય રીતે દરેક માણસ પોતાની અપકીર્તિ થશે કે થઈ એ જાણીને જેટલી પીડા ને દુઃખ અનુભવે છે એટલું તો એ બીજી કોઈ વાતમાં અનુભવતો હોતો નથી. હું મોઢું બચાવીશ ને મારી શું આબરૂ, મને લોકો કેવો ગણશે, આ બધા વિચારોથી અંતર જેટલું વ્યથિત થતું હોય છે એટલું બીજી કોઈ વાતમાં થતું હોતું નથી. અને આવી રીતની પીડા ધર્મ પાળનારાને ક્યારેય આવતી નથી. ધર્મથી શુભ અખંડ કીર્તિ મળે છે. આ જગતમાં અને પરલોકમાં તેની કીર્તિ દિન પ્રતિદિન છવાઈ જાય છે, બધે વ્યાપી જાય છે ધર્મ પાળનારાની. જે લોકો ધર્મમાં દ્રઢપણે રહ્યા હતા તેની કીર્તિ ત્રિલોકીમાં વધી હતી ભૂતકાળમાં. જેમ કે પ્રહલાદ અને પ્રિયવ્રત જેવા અપાર રાજાઓ બ્રહ્મવાદી થયા હતા, અર્થાત પરમાત્માના સ્વરૂપના યથાર્થ જ્ઞાની થઈ ગયા છે, તે બધા ત્રિલોકીના રાજા થયા હતા. તેઓ પ્રેમ ભક્તિથી ભરપૂર હતા, તેથી તેઓ પ્રભુપદને પામ્યા, ભગવાનનું સ્થાન પામ્યા, એટલે કે અક્ષરધામ. અક્ષરધામ ભગવાનનું સ્થાન છે, તેને પામ્યા. સમગ્ર રીતે કાળના ત્રાસથી મુક્ત થયા અને પરમાત્માના ચરણોની સમીપમાં નિવાસ પામ્યા. પ્રભુપદને પામ્યાનો અર્થ કર્યો. સદાચારમય ભાગવત ધર્મનું પાલન કરીને તે ભક્તો પરમપદને પામ્યા હતા. વેદો અને શાસ્ત્રોના રહસ્યરૂપ તે ભાગવત ધર્મ હવે હું તમને કહું છું. ત્યાગી ગૃહે નર નારી કહાવે,
ત્યાગી ગૃહે નર નારી કહાવે,
તેહી સબ કુપ્રીતિ ઉપજાવે,
તેહી સબ કુપ્રીતિ ઉપજાવે.
રહેના રખાવના જન કો સબહી,
રહેના રખાવના જન કો સબહી,
ઘર મે જાવો ધર્મ જબહી,
ઘર મે જાવો ધર્મ જબહી.
ઉત્તમ રીત જોઈ કે ચલના,
ઉત્તમ રીત જોઈ કે ચલના,
અસત બાત મે પાવન ધરના,
અસત બાત મે પાવન ધરના.
અયોગ્ય રીત ચલત જન કોઈ,
અયોગ્ય રીત ચલત જન કોઈ,
તાકો અપજસ જગ મે હોય,
તાકો અપજસ જગ મે હોય,
તાકો અપજસ જગ મે હોય. હે ધર્મ, ત્યાગી ગૃહી નરનારી જે કોઈ છે તે બધાયને આ ધર્મ ભગવાનને ભગવાનના ભક્તમાં પ્રીત ઉપજાવે છે, નિર્દોષ સ્નેહ કરાવે છે. ધર્મનું ફળ આટલું, ભગવાનમાં પ્રેમ કરાવે. રહેના રખાવના જનકુ સબહી, ઘર મે જાઓ ધર્મ જબી. ધર્મ તમે અહીંથી ઘરે જાઓ ત્યારે તમે આ ધર્મમાં બરાબર રહેજો, બધાને પાછા આ ધર્મમાં રખાવજો. ઉત્તમ રીત જોઈ કે ચલના, ઉત્તમ રીત જોઈને ચાલજો. જોજો ખોટે માર્ગે ક્યારેય પગ ન ધરતા. અયોગ્ય રીત ચલત જન કોઈ, કોઈ પણ માણસ અયોગ્ય રીતે ચાલે, અયોગ્ય વાતમાં પગ મૂકે, ખોટે રસ્તે જાય, એનો જરૂર જગમાં અપજશ થાય થાય ને થાય. એની કીર્તિ સમાપ્ત થઈ જાય. હવે હું તમને શુદ્ધ સુખદાયક અને ઉત્તમ વાત સંક્ષેપથી કહું, સાંભળો. એ સાંભળીને ત્યાગી અને ગ્રહસ્થ બધા પરમપદને પામે છે એ વાત હું તમને સંભળાવું છું. શ્રાદ્ધ અને યજ્ઞ યાગાદિકમાં ક્યારેક આપતકાળ પડે તો પણ અનેક પશુઓ અને પંખીઓની હિંસા ક્યારેય કરવી જ નહીં. બોલો, બીજું અન્ન ન મળે તો પણ શ્રાદ્ધમાંય યજ્ઞ યાગાદિકમાંય હિંસા ન કરશો પ્લીઝ. ત્રણ પ્રકારની સુરા ક્યારેય પીશો નહીં અને 11 પ્રકારનું મદ્ય ક્યારેય પીશો નહીં. અત્યારે તો બહુ પ્રકારના દારૂઓ વિધવિધ પ્રકારના મળે છે, તાડી રસો ને બધું. આનું તો કોઈ માપ જ નથી, એટલે અહીં હું કાંઈ વર્ણન કરતો નથી. ટૂંકમાં નશો ચડે એવું કોઈ પણ પીણું પીવાય નહીં. સમજા, થોડા નશો ચડે એવા જે પીણા હોય તાળી વગેરેના એને સુરા કહે છે, અને જે જલદ હોય એને દારૂ કહેવાય. આટલો ભેદ સમજો. આ ક્યારેય સેવન કરવું નહીં. જૂના પ્રકારો આ એમનામ વર્ષોથી શાસ્ત્ર માહિલે આવે છે. હવે આજ કોઈ ગ્રંથ લખે તો આજના જે જે પ્રકારો છે ને ઢગલા માટે આવે. અમેરિકામાં દારૂના મોટા મોટા સ્ટોર હોય, વિધ વિધ પ્રકારના, થોડો તેજ, વધુ તેજ, બહુ તેજ એવા દારૂઓના બાટલા હોય, નામ હોય, આવું છે. હવે કહે છે, કોઈ રોગ થયો હોય ત્યારે દારૂ અને માંસ ભેળવેલું ઔષધ પણ ક્યારેય ખાવું નહીં. રોગ થયો હોય તો ઘણા એનો ઉપયોગ કરતા હોય છે, અફીણ બફીણનો ક્યાંય ઉપયોગ કરાય નહીં. યજ્ઞનું શેષ એવું માંસ, યજ્ઞની પ્રસાદી હોય ને તો એ માંસ ન ખાવું. કોઈ દેવતાને નિવેદનરૂપ માંસ હોય તે પણ ન ખાવું, થોડુંય ન ખાવું. ઘણાને એમ થાય કે આપણે જાજુ કાં ખાવું, પ્રસાદનું અપમાન ન થાય, જરીક લઈ લઈ, અડાય નહીં. યજ્ઞનું શેષ એવું માંસ તથા કોઈ દેવતાઓના નિવેદનરૂપ માંસ તે થોડું પણ ખાવું નહીં, અને કોઈ પણ પ્રકારની ચોરી કરવી નહીં. ચોરીના ઘણા પ્રકાર છે, એટલે કોઈ પણ પ્રકારની ચોરી કરવી નહીં. જેને ચોરી કહેવાય એ વાત જ બંધ કરવી. આવો નિયમ કાયમ રાખવો આ સુખી થવાનો માર્ગ છે, કીર્તિ વધવાનો માર્ગ છે, નિર્ભય રહેવાનો માર્ગ છે. ભગવાનને ભગવાનના સંતો ભક્તોમાં પ્રીતિ સંપાદન કરવાનો માર્ગ છે, નિર્દોષ થવાનો માર્ગ છે ધર્મ. પરસ્ત્રીનો સંગ કરવો નહીં અને પોતાની પત્નીનું દાન કરવું નહીં. બુદ્ધિમાન મનુષ્ય પરસ્ત્રીનો સ્પર્શ તો દૂરથી તજી દેવો. હે ધર્મદેવ, તમારે તો નિરંતર સાવધાન રહેવું, આપતકાળમાં પણ પરસ્ત્રીનો સંગ ક્યારેય કરવો નહીં. અને ત્યાગી સ્ત્રીઓએ વિવેક બુદ્ધિથી એ સમજવું જોઈએ કે પોતાના સમીપના સંબંધ સિવાયના કોઈ પણ પુરુષનો સ્પર્શ કરવો નહીં. હવે જે ત્યાગી સ્ત્રીઓ હોય એણે વિવેક બુદ્ધિથી આ સમજવું જોઈએ કે સમીપ સંબંધ વિનાના પુરુષોનો સ્પર્શ કરવો નહીં. ત્યાગી પુરુષે વિચારપૂર્વક નિર્ણય કરી લેવો જોઈએ કે તેણે અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરવાનો છે. એણે આ વિચાર બરાબર સમજીને દઢ કરી લેવો જોઈએ, નિર્ણય કરી જ લેવો જોઈએ કે એ જે માર્ગમાં પ્રવેશ્યા છે ત્યાં અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરવાનો છે. પરમ પવિત્ર અને સર્વોત્તમ એ અનાદિકાળની રીત છે, આજકાલની કાંઈ છે નહીં, અનાદિકાળની રીત છે. આગળ મહારાજ અને મોટા મોટા સંતોએ ક્યાંય આ બાબતમાં છૂટ થોડી ઘણી આપી નથી, ધન બાબતમાં આપી નથી. આપણા સાધુ સંતો ગામડે ગામડે ફરતા, કોઈ સગવડતા નહોતી, હેરાન થયા, સમજાણું. પણ એ લોકોએ કોઈએ એમ નથી કીધું કે અમે હેરાન થયા હતા, માટે થોડું ઘણું તમે રાખજો. આ વિચારી લેવું જોઈએ, તેને ગુરુથી કે શાસ્ત્રમાંથી સાંભળીને મનમાં યાદ રાખવી જોઈએ આ રીતને, કે ભાઈ આ માર્ગની આ રીત છે. ક્યારેય આત્મઘાત કરવો નહીં, વિમુખના મુખથી કથા વાર્તા સાંભળવી નહીં. જેનું રાંધેલું અન્ન ન ખપતું હોય તે કદાચ ભગવાનનો પ્રસાદ હોય તો પણ ક્યારેય ખાવું નહીં. શિક્ષાપત્રી જ છે બેઠી. મનમાં એવી ટેક રાખવી કે કોઈના ઉપર મિથ્યા અપવાદ આરોપો નહીં, કોઈની સાથે નિરર્થક વિવાદ ન કરવો. બહુ ધ્યાન રાખવું, આત્મઘાતનું ચલણ ચાલુ જ છે. યુગો પહેલા ધર્મ નિર્માણ થયા એમાંય આત્મઘાત નહીં કરવો એવું લખ્યું છે હજારો વર્ષ પહેલાના પુસ્તકમાં. તે હજારો વર્ષથી ધરતી ઉપર રોજના હજારો આત્મઘાત થાય છે, આજ બી ચાલુ છે. અત્યારે હું વાત કરું છું ને, એ વખતે પૃથ્વીના ગોળામાં કેટલાય માણા કેટલી રીતે આત્મઘાત કરી રહ્યા હશે આપણે દેખતા નથી. કાલ છાપું વાંચ્યું, અમે લખ્યું છે આ જગ્યાએ એણે આત્મઘાત કર્યો, આટલા એરિયાનું છાપું હોય ને તોય ચાલુ છે. મહારાજ ના પાડે છે, કોઈ પણ લોભે ન કરો એમ લખ્યું છે શાસ્ત્રમાં. ક્યાંક લખ્યું હોય ને તોય ન કરવો, તીર્થમય ન કરવો, ના જ છે. આત્મઘાત કરવાના ઘણી વખત ઘણા માણસોને વારે વારે વિચાર આવી જાય, ની કોક દાડો થઈ જાય. માટે એ વિચારને જ ન થવા દેવો, ભગવાન જેમ રાખે એમ રહેવું. મનમાં એવી ટેક રાખવી કે કોઈના ઉપર મિથ્યા અપવાદ આરોપવો નહીં. આ માણસોને સહજ ટેવ છે. વર્ષો જૂના ધર્મમાં પણ આ વાત લખી છે, ત્યારથી આરંભીને આજ દિવસ સુધી રોજ ઉઠીને હજારો લોકો કોકના ઉપર મિથ્યા આરોપ નાખતા રહ્યા છે, નાખતા આવ્યા છે અને હજી નાખતા રહેવાના છે. આપણે એ લાઈનમાં નીકળી જાઓ, ન નખાય. સ્વસ્વાર્થની સિદ્ધિ માટે ન નખાય. ઘણાને તો પોતાનું કલંક હોય, પોતામાંથી આવ્યું હોય તોય એ ઉલાળીને કોકણે નાખી દે, મેં એને ચોરી કરી, એને કરી, એને જ કરી હોય, ઓલિયાનમાં નાખી દે, બચવા હારું. બે હદનું આ તો કલંક કહેવાય ને. તમારું કલંક કોકને પૂરવી દો છો, એનું ન હોય તો એને ન નખાય, પણ તમે તમારું ઉડાડીને એમાં નાખી દો. અને આવી ભૂલો તો જીવને સ્વ બચાવ માટે મારા બેટાની ઝીણી મોટી સહજ થઈ જતી હોય છે, ખબર ન રહે. માટે આ તો બહુ મોટું પાપ છે મિથ્યા અપવાદરૂપ, એનાથી તો બહુ બચવું. જેમ દ્રોહ કરનારાને ક્યારેય પ્રાયચિતથી શુદ્ધિ નથી થતી અભાવ લેનારાની, એ જ રીતે મિથ્યા અપવાદ નાખનારાનું પણ પ્રાયચિત નથી. શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું છે એટલે કહું છું, ખ્યાલ આવ્યો. મિથ્યા અપવાદ નાખનારાનું માંસ યમપુરીમાં યમદૂતો અને નરકના કીડા ખાતા નથી, એટલું આ ખરાબ છે. માટે જે કોઈને ઝીણા મોટાઈ કોઈની ઉપર મિથ્યા અપવાદ નખાઈ જતા હોય એણે સાવધાન રહેવું. કોઈની ખોટી વાત કરીએ જાણ્યા વગરની, એ મિથ્યા અપવાદ નાખ્યો કહેવાય. આપણે પૂરું જાણતા ન હોય અને બોલીએ કે આવો છે અને એણે આમ કર્યું, કોક કહેતો હતો ને કહેતી હતી સાંભળીને આપણે એનો પ્રચાર કરવા મંડાઈ જઈએ ને તો એ તકલીફ પડી જાય. હું વાત હોય ને હું કરી નાખીએ, આપણે અજાણીમાં જ ભૂલ થઈ હોય તો પણ આપણે ભોગવવાનું થઈ પડે. સુખી રહેવું હોય તો આ ધંધો ન કરવો. અને પોતાને મુખે કોઈને ગાળ ક્યારેય દેવી નહીં. ઘણાય સત્સંગી ભાઈઓ ભાઈઓ મોટેરા કહેવાતા હોય તો પણ વક લઈને ગાળ દે છે કોકણે. આજે આ સત્સંગમાં એવા ઘણા બેઠા છે, મારી વાત સાંભળતા છે એમાં ઘણા એવા છે કે જે ગાળ દેવામાં તો કાંઈ વાર જ નહીં, ન દેવાય, બોલાય જ નહીં. આપણા મોઢામાં સત્સંગીના મોઢામાં ભલા કપાળમાં તિલક ચાંદલો અને મોઢામાં ગાળ, આ ક્યાંનો ન્યાય? આ ક્યાંનો ન્યાય? કપાળે તિલક ચાંદલો, મોઢામાં ગાળ, ગળામાં કંઠી ને ગળામાં ગાળ, બે વાનું ભેગું. અને થઈ જાય આદત, તમે ઠરાવ કરો કે હવે ક્યારેય એવો શબ્દ બોલાય ગાળ એટલે મારે આટલી માળા કરવી, આટલા દંડવટ કરવા, એકવાર નક્કી કરો. એક ગાળ બોલાઈ જાય તો આમ આટી હાથ ચડાવી, બૂટ પકડી, ઠાકોરજીની આગળ 11 ઉદબેટ કરવી. દિવસમાં જેટલી બોલાય એટલી હાંજે એ પ્રોગ્રામ કે હવારે પૂજામ. કેટલાથી ગાળ બોલાય આપણી બંધ થઈ જાય. જ્યાં સુધી શરીરમાં પ્રાણ રહે ત્યાં સુધી ચોર, પાપી, વ્યસની, વ્યભિચારી, પાખંડી અને લોકોને ઠગનારાનો સંગ કરવો નહીં. જે ત્યાગી ધન અને સ્ત્રીને રાખે તેને અનેક પ્રકારના વ્યસન હોય, તેને પતિત અને પાપી જાણવો, તેનો જે સંગ કરે તે નરકમાં જાય છે, એનું વ્યસન હોય કે છે. ગુરુ કોઈ શિષ્ય કુ ન સુધારે, મોક્ષ કે માર્ગ સે જો નિવારે, કોટી બ્રહ્માંડ હનન સો સીરા, પાપ લગત તાકુ સદ્ય વીરા. હે ધર્મદેવ, હે વીર, ગુરુ થઈને પોતાના શિષ્યને જે સુધારે નહીં અને વળી મોક્ષને માર્ગેથી જે એને પાછા પાડે, નિવારે, તો એને કોટી બ્રહ્માંડ માર્યાનું માથે પાપ લાગે છે એ ગુરુને. મોક્ષ મગજો જનકુ ચડાવે, અને જે માણસ બીજાને મોક્ષને માર્ગે ચડાવે તો એને કોટી બ્રહ્માંડો ઉગાર્યાનું પુણ્ય મળે છે. અપાર સો ફલ હી પાવે, એને અપાર ફળ મળે છે. ધર્મ મેં વર્તે વર્તાયે જે હું, તાસમ મોક્ષ ભાગી ન કે હું. પછી છેલ્લે સિદ્ધાંત એટલો કહી દીધો કે જે માણસ ખુદ ધર્મમાં વર્તે અને બીજાને ધર્મ મર્યાદા નિયમમાં વર્તાવે, ભજન પોતે કરે અને બીજાને ભજન કરાવડાવે, ભગવાનને ભગવાનના સંતો ભક્તોનો પ્રગટનો મહિમા પોતે રાખે અને બીજા બધાને મહિમા રખાવે, મહિમા આપે, કરાવે, તાસમ મોક્ષ ભાગી ન કે હું, એના સમાન મોક્ષ ભાગી આ દુનિયામાં કોઈ નથી. આવી વાત કરી. જે સ્વયં ધર્મમાં વર્તે નહીં અને બીજાને વર્તાવે નહીં તે તો આત્મઘાતી છે. અને બીજાનો હત્યારો પણ છે, પોતાનો જ ઘાત કરે એવો નહીં, બીજાની ઘાત કરનારો સમજવું. જ્ઞાનની સુંદર યુક્તિઓ બતાવે શ્રી કૃષ્ણ ભગવાન અને તેમના અવતારોનું જે ખંડન કરે તે તો દુષ્ટ અસુર જાતિનો છે. વિધવિધ જ્ઞાનની યુક્તિઓ બતાવીને ભગવાનને ભગવાનના અવતારોનું સાકારપણાનું ખંડન કરે તો અસુર જાતિનો છે એમ સમજવું, અને તેનો તો કોઈ રીતે મોક્ષ થવાનો જ નથી. દેવતા, તીર્થ, વેદ, બ્રાહ્મણ, સાધુ અને ગાયો આટલાની નિંદા ક્યારેય કરવી નહીં, સાંભળવી નહીં. દેવતાઓની, તીર્થોની, વેદોની, બ્રાહ્મણોની, સાધુ સંતોની, ગાયોની, આની ના છે, વર્ષોથી ના છે, તો પણ આ ચાલુ છે ધરતી ઉપર. પોતાના મન ઇન્દ્રિયોને નહીં કંટ્રોલ રાખનારા માણસોથી રોજ ઉઠીને આ નિંદા કરવાનું પાપ થઈ જ જાય છે, સુધરી શકાતું નથી. એને માટે જો કાંઈ દંડ રખાય કે નિંદા જેદી થઈ જાય તેથી બૂટ પકડીને 51 ઉઠબેઠ ભગવાન આગળ કરવી, કાં દંડવટ કરવા, તો બંધ થઈ જાય, આ ટેવાઈ વહી જાય. ના છે એટલે ન કરવી. એ ધર્મ તમે એ બધું સમજી રાખો કે કોઈ દર્દ થાય, દુઃખ આવે, આપતકાળ હોય તો પણ તત્કાળ ધર્મનો ત્યાગ કરવો નહીં, ધીરજ રાખવી. દુઃખ, દર્દ, આપતકાળ ક્યારેક આપણને વિહવળ કરી મેલે અને સુખિયા થવા સારું આપણે ધર્મનો ટ્રેક ચૂકી જઈએ, કાંઈક હવળે ટ્રેકે ઘડીક ચડી જઈએ તો તકલીફ બહુ મોટી થઈ પડે. દુઃખ તો ભગવાન ટાળે તો જ ટળે, ધર્મ મૂકી દીધી નહીં, ધર્મનો આશ્રય છોડીને અધર્મનો આશ્રય કે યુક્તિ પ્રયુક્તિને કળા અને કળયુગનો આશ્રય લેવાથી કાંઈ સુખિયા થઈ જવાય ને દુઃખ વયું જાય ને વિઘ્ન વયું જાય એવું થાય નહીં. માટે ભૂલમાંય સદરસ્તાનો આશ્રય છોડીને ખોટા રસ્તાનો માર્ગ આશ્રય લેવો નહીં, હેરાન થઈ જવાય. જે ગ્રંથની પ્રામાણિકતા ન હોય અને જે શ્રી કૃષ્ણ ભગવાનને નિરાકાર કહેતા હોય તેને ક્યારે વાંચવા સાંભળવા નહીં. મારા આ વચનને કાયમ રાખજો. હે વિપ્રવર ધર્મ, તમે અપાર છો, આખું જગત તમારા તુલ્ય નથી. હવે રામાનંદ સ્વામી ધર્મદેવના એને જ મોઢે મોઢ વખાણ કરે છે, એ ધર્મ તમે અપાર છો, આખા જગતમાં તમારા તુલ્ય કોઈ નથી. વિચાર કરીને પણ હાથમાં ક્યારેય શસ્ત્ર ઉઠાવવું નહીં, જોજો. વિચાર કરી નહીં પણ ક્યારેય, તમે બ્રાહ્મણ છો ને, તમારે શસ્ત્ર ઉઠાવવું નહીં. મારી આ વાતને હૃદયમાં ધારી લેજો. સૌએ પોતપોતાના વર્ણ અને આશ્રમની રીત જોઈને તે પ્રમાણે ચાલવું. તમે બ્રાહ્મણ છો, તમારે શસ્ત્ર ઉઠાવાય નહીં. અને મનમાં રાત દિવસ શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી, પ્રતિદિન રાસ પંચાધ્યાયનો પાઠ કરવો, તન મનથી ચિત્ત ભગવાનના સ્વરૂપમાં પોરવીને કૃષ્ણ કૃષ્ણ આવો જપ કરવો. મેં આપેલા મંત્રનો જપ કરજો, સામાન્ય મંત્ર ને વિશેષ મંત્ર અષ્ટાક્ષર મંત્ર જે મેં આપ્યા એનો જપ કરજો, તમને શ્રી કૃષ્ણના દર્શન થશે. આશીર્વાદ આપ્યો. આમ કરશો તો હે ધર્મદેવ, હે ભક્તિ, તમને શ્રી કૃષ્ણના દર્શન થશે. તત્કાળ દુર્વાસાના શાપથી તમને છોડાવશે. જાણે છે કે આ શાપથી અવતરિત ધર્મન ભક્તિ છે ને હું ખુદ ઉદ્ધવજી છું, આવું જાણે. ઉદ્ધવ સ્વરૂપ રામાનંદ સ્વામીએ જે ઉપદેશના વચન કહ્યા તેને શ્રી કૃષ્ણના ભક્ત ધર્મ અને ભક્તિએ શિરોધાર્ય કર્યા. ગુરુદેવ, તમે જે જે કહ્યું છે તેને બધાને યાદ રાખી અમે એમ જ વર્તીશું એમ પ્રતિજ્ઞા કરી ગુરુચરણોમાં એને કહેવાય વચન શિરોધાર્ય કર્યા. ઉદ્ધવા અવતાર શ્રી રામાનંદ સ્વામીએ ધર્મ તથા ભક્તિને શ્રેષ્ઠ જાણ્યા અને પોતાના ઉદાર શિષ્ય માન્યા, તેથી તેમને ભક્તિના અનંત પ્રકારો પણ કયા. પહેલા નવ પ્રકાર કયા, ભક્તિના નવ પ્રકાર છે, શ્રવણ વગેરે, પછી એના ભેદ પેટા ભેદ બધું કહ્યું અને બધી રીત ભાત્યો કઈ બતાવી. રામાનંદ સ્વામીએ પોતાના મનમાં ધર્મદેવને ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાનને અભિષ્ટ એવા અનંત ગુણોના ભંડાર માન્યા. રામાનંદ સ્વામીએ માન્યા કોને, ધર્મને. કેવા માન્યા, તો કે ભગવાનના પ્રિય અનંત ગુણોના ભંડાર. જે મુમુક્ષુ લોકો તમારી પાસે આવે તેમને મેં કહેલું ધર્મ ઇત્યાદિ જ્ઞાન આપીને તેમની બુદ્ધિ શુદ્ધ કરજો. આ એક વિશેષ આજ્ઞા કરી કે તમે પણ શિષ્યો કરજો, મેં આપેલું જ્ઞાન એને દેજો, એની બુદ્ધિ શુદ્ધ કરજો, ભજન કરજો ને કરાવજો, ધર્મ પાળજો ને પળાવજો. જમનો ત્રાસ રહે નહીં આવો ઉપદેશનો સાર કહ્યો રામાનંદ સ્વામીએ, આવો ઉપદેશનો સાર કહ્યો. અને ફરી કહ્યું કે મારા આપેલા મહામંત્રનો વારંવાર જપ કરો. વળી પાછ કીધું, ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પુરમાં રામાનંદ સ્વામીએ ધર્મદેવને ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો એ નામે 28મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજ.